ગતિ પણ આવી શકે, મૂવમેન્ટ પણ આવી શકે. સિક્સ ફોર સેવન પેજ. શું આવી શકે? All the higher thought and aspiration and movements, higher thought, એટલે દિવ્યતાની સાથે સંકળાયેલા વિચારો અથવા તો દિવ્યતામાંથી આવતા વિચારો. અને એવી જ રીતે હાયર એસ્પિરેશન, દાખલા તરીકે કદાચ આપણને એમ થાય કે આવી સ્થિતિ આવ્યા પછી શી અભિપ્સા બાકી રહી શકે, તો શ્રી અરવિંદનો જ વિચાર કરો તમે. છેક વડોદરામાં નિરવતા એમને પ્રાપ્ત થઈ ગઈ હતી, પણ ત્યાર પછી ચેતનાના કેટલા કેટલા શિખરો એમણે સર કર્યા અને એમને પોતાને પણ ખબર નથી કે આના પછી હવે શું, આના પછી હવે શું. પણ એ પણ અંદર પરમાત્મામાંથી, દિવ્યતામાંથી આવતું જ ગયું. દાખલા તરીકે અતિ મનસની અભિપ્સા, હાયર એસ્પિરેશન કરવું, તો નિરોતા પછી આ અતિ મનસની અભિપ્સા આવી અને એની સિદ્ધિ માટેનો પુરુષાર્થ કર્યો. અને અતિ મનસ પહેલા અધિમનસની અનિવાર્યતા હતી, તો અધિમનસના શારીરિક અવતરણ, શરીરમાં અવતરણ એની અભિપ્સા થઈ હશે. આ લોકો એમ કહે છે કે સાક્ષાત્કારને કોઈ પૂર્ણ વિરામ ના હોઈ શકે, એની કોઈ સીમા, એની કોઈ મર્યાદા ન બાંધી શકાય. કારણ કે પરમાત્માનું સ્વરૂપ જ અનંત છે અને એ અનંતતાને કે બસ હવે બધું આવી ગયું, બધું મળી ગયું, બાંધી ન શકાય. એટલે નિરવતા આવ્યા પછી પણ અભિપ્સા હોઈ શકે, હાયર એસ્પિરેશન હોઈ શકે. અને આજે થોટ કહ્યું અને મૂવમેન્ટ કહી, શ્રી અરવિંદના બધા જ મોટા ગ્રંથો એ સાયલન્સ ઓફ માઇન્ડમાંથી, એ અવસ્થામાંથી આવ્યા છે. એમણે પોતે જ આ કહ્યું છે, ભગવદ્ ગીતા એટલે એસેસ ઓન ધ ગીતા અને લાઈફ ડિવાઇન સિન્થેસિસ ને બધું, આર્યમાં જે કંઈ આવ્યું એ બધું સાયલન્સમાંથી આવ્યું હતું. એમણે બહુ જ સ્પષ્ટ રીતે કહ્યું છે. એટલે નિરવતામાં ગતિ હોઈ શકે, વિચાર હોઈ શકે, અભિપ્સા હોઈ શકે. There is then no absolute silence, but one feels a fundamental silence behind, which is not disturbed by any movement. આ જે સ્થિતિ છે ગતિની, વિચારની, અભિપ્સાની, એ જ્યારે આવે ત્યારે શ્રી અરવિંદ કહે છે કે પછી ચિત્તમાં કે ચેતનામાં એબ્સોલ્યુટ સાયલન્સ, સંપૂર્ણ નીરવતા નથી હોતી. આ બીજા પ્રકારની સાયલન્સની વાત, જે શરૂઆતમાં મેં કહ્યું કે એબ્સોલ્યુટ અને ફંડામેન્ટલ સાયલન્સ, તો અહીંયા ફંડામેન્ટલ સાયલન્સની વાત છે કે પાયામાં, ચેતનાના બેઝમાં નીરવતા એવી ને એવી અખંડ રહે, સઘન શાંતિ એવી ને એવી અકબંધ રહે, અને ઉપરના ભાગમાં, પાયાની ઉપરના ભાગમાં આ વિચાર વગેરેની ગતિ હોય. પણ એ ગતિ પણ ક્યારેય ડિસ્ટર્બન્સના સ્વરૂપમાં નથી હોતી. અને આગળ આપણે જોઈશું કે એ આ બધી ગતિઓના ટેક્સચરમાં, એના એના તાણાવાણામાં નિરવતા વણાયેલી હોય છે. આગળ કહેવાના છે પણ વિચાર કે અભિપ્સા કે ગતિ વિનાની નિરવતા, અને એ બધાની સાથેની નિરવતા, એને જુદી પાડવા માટે એમણે એબ્સોલ્યુટ સાયલન્સ અને ફંડામેન્ટલ સાયલન્સ. યુ દેર દેર ઇઝ ધેન નો એબ્સોલ્યુટ સાયલન્સ, બટ વન ફીલ્સ અ ફંડામેન્ટલ સાયલન્સ બિહાઇન્ડ વિચ ઇઝ નોટ ડિસ્ટર્બ બાય એની મૂવમેન્ટ. કોઈ ગતિથી એ પાયાની નિરવતા, એમાં ડિસ્ટર્બન્સ ઊભું થતું નથી, ક્ષોભ ઊભો થતો નથી. જો આ ટુકડા ટુકડા છે ને, એટલે એક એક પછી એક એક ક્યાંક નવો વિચાર, ક્યાંક નવો વિચાર, એમ ધીમે 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 આખી વાત ક્લિયર થતી જશે. એટલે પહેલી વાત પછી આવશે. પેજ નંબર 648. યુ ઓલવેઝ સીમ ટુ થિંક દેટ બીકોઝ ધ સાયલન્સ ઇઝ ધેર ઇન ધ કોન્શિયસનેસ, ધ હોલ કોન્શિયસનેસ મસ્ટ બી ઇક્વલી ઇફેક્ટેડ બાય ઇટ. સામાન્ય રીતે આપણે બધા માનતા હોઈએ છીએ તેમ, આ સાધક પણ એવું માને છે કે નીરવતા આવી, એક વખત ચિત્તમાં પ્રગાઢ શાંતિ આવી, એટલે સમગ્ર ચેતનામાં એ શાંતિ વ્યાપ્ત થયેલી જ હોય, અને સમગ્ર ચેતના એ પ્રગાઢ શાંતિનો અનુભવ કરતી હોય, નીરવતાનો અનુભવ કરતી હોય. સામાન્ય રીતે આપણે આમ માનતા હોઈએ છીએ. શ્રી અરવિંદ કહે છે બરાબર નથી. કેમ? The human consciousness is not of one piece like that. માનવ ચેતના એ કોઈ એક એક ટુકડો, એવું એનું સ્વરૂપ નથી. એના જુદા જુદા અંશો છે, આપણે જાણીએ છીએ. અને કેવું છે અહીંયા, એ એક ટુકડો નથી, વન પીસ નથી. એમ જ્યારે કહે છે ત્યારે અનેક અંશોમાં વહેંચાયેલી ચેતના, એમ એમને કહેવું છે. અને એટલે આગળ જે કહ્યું તેમ કે ચેતનાના પાયામાં, ઊંડાણમાં ફંડામેન્ટલ સાયલન્સ હોય, અને થોડાક ઉપરના ભાગમાં, થોડાક બહારના ભાગમાં ગતિઓ હોય. પછીનો પત્ર લઈએ. It is not possible for the spontaneous silent condition to last always at once. But that is what must grow in one till there is constant inner silence. A silence which cannot be disturbed by any outward activity or even by any attempt at attack or disturbance. કદાચ આ સાધકની ફરિયાદ એવી છે કે પ્રગાઢ શાંતિનો અનુભવ થાય છે ખરો, પણ એ ટકતી નથી, જતી રહે છે. નિરવતાનો અનુભવ થાય છે ખરો, પણ એ ટકી નથી રહેતો. એનો ઉત્તર અહીંયા લોર્ડ આપી રહ્યા છે. કે શરૂઆતના તબક્કામાં આ પ્રગાઢ શાંતિ કાયમ ટકી રહે એવું બનવું કદાપી શક્ય નથી. It's not possible for the spontaneous silent condition to last always. At once એટલે તત્કાળ, એકવાર આ થયું એટલે બસ એસ્ટાબ્લિશ થઈ જ જાય. તો તત્કાળ એ કાયમ માટે સ્થાપિત થતી નથી ચેતનામાં. But that is what must grow in one. પણ એ વસ્તુ ચોક્કસપણે સાધકની અંદર વિકસવી જોઈએ. અને એવું થતું હોય છે શરૂઆતમાં શાંતિ આવી પછી લાંબા ગાળા સુધી આવે નહીં, પછી ફરી આવે, ફરી જતી રહે. બે પ્રક્રિયાઓ થાય. આ જે વિકસવી જોઈએ એમ કે છે ને શ્રી અરવિંદ, વિકાસ કેવી રીતે થાય? પહેલો વિકાસ એ ફ્રીક્વન્સી વધે. શાંતિ આવવાના લાંબા ગાળાઓ ટૂંકાના ટૂંકા થતા જાય. બહુ લાંબે સમય આવતી હોય એને બદલે ઓછા લાંબા સમય અથવા ટૂંકા ગાળામાં એ રિપીટ થાય. આ પહેલો વિકાસ. અને શરૂઆતમાં જેટલો સમય ટકતી હોય એના કરતા એ આ બીજો વિકાસ. અને એમ વિકાસ થતા થતા એક તબક્કો એવો આવે કે જ્યારે એ શાંતિ, પ્રગાઢ શાંતિ એ ચેતનામાં કાયમને માટે સુસ્થાપિત થઈ જાય, વેલ એસ્ટાબ્લિશ્ડ. તો આ શાંતિ અથવા નિરવતાનો વિકાસ થતો હોય છે. બટ દેટ ઇઝ વોટ મસ્ટ ગ્રો ઇન વન ટિલ દેર ઇઝ અ કોન્સ્ટન્ટ ઇનર સાયલન્સ. હવે એકવાર એ ચેતનામાં સુસ્થાપિત થઈ ગઈ, એનું સાતત્ય થઈ ગયું, પછી જુઓ શું થાય. અ સાયલન્સ વિચ કેનોટ બી ડિસ્ટર્બ બાય એની આઉટવર્ડ એક્ટિવિટી, ગમે તે બાહ્ય પ્રવૃત્તિ સાધક કરે તો પણ એ નિરવતા, એ પ્રગાઢ શાંતિ વિક્ષુબ્ધ થતી નથી. તો બહારની ગમે તે પ્રવૃત્તિથી વિક્ષુબ્ધતાનો અભાવ, આ એક. એનાથી આગળ કહે છે, ઓર ઇવન બાય એની અટેમ્પ્ટ એટ અટેક ઓર ડિસ્ટર્બન્સ. સાધક પોતે કઈ ના કરે, પણ કેટલીક વાર વિક્ષુબ્ધ કરવાનો એક સભાન પ્રયાસ કરવામાં આવે, અથવા કેટલીક વાર શારીરિક હુમલો પણ કરવામાં આવે. અને આવું થાય ત્યારે પણ શ્રેણી કહે છે કે આ નિરવતા કે આ પ્રગાઢ શાંતિ વિક્ષુબ્ધ થતી નથી. ભગવદ્ ગીતાનું યાદ કરીએ, યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે. કેવી અવસ્થા? યસ્મિન સ્થિતઃ, એ અવસ્થામાં આવ્યા પછી ગુરુણા દુઃખેન અપી ન વિચાલ્યતે. જબરજસ્ત મોટું દુઃખ, મોટી યાતના પણ એ વિચારતો નથી. અને શંકરાચાર્ય ભાષ્ય કરે છે, આ દુઃખથી એને સમજાવતા એવું લખે છે, અપી કોઈ પાત કરે મારે પણ એ આંતરિક
આવી અને પાછળ જે મિત્રો ને સંભળાતું ના હોય
માત્ર બસ એટલી પ્રતિતિ આવી કે કઈક થઈ રહ્યું છે. અને રમણ મહર્ષિનું ઉદાહરણ તો આપણે જાણીએ છીએ કે કેન્સરની ગાંઠનું ઓપરેશન એ એનેસ્થેશિયા વિના થયું હતું. અને આપણે જાણીએ છીએ કેવી પ્રગાઢ શાંતિમાં સદાય રહેતા હતા શ્રી અરવિંદની માફક. તો આ ઉદાહરણો બતાવે છે કે અટેક થાય, શ્રી અરવિંદ કહે છે, હુમલો થાય કે જાણીબૂઝીને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ થાય તો એની કોઈ અસર ચેતના ઉપર થાય જ નહીં. એવી શાંતિ, એવી પ્રગાઢ નિરવતા એ ચેતનાની અંદર વ્યાપી જઈ શકે. અ સાયલન્સ વિચ કેનોટ બી ડિસ્ટર્બ બાય એની આઉટવર્ડ એક્ટિવિટી ઓર ઇવન બાય એની અટેમ્પ્ટ એટ અટેક ઓર ડિસ્ટર્બન્સ. The condition you describe shows precisely the growth of the inner silence.
બિલકુલ સ્પષ્ટ છે કે તમારી ચેતનાનો આંતરિક વિકાસ થઈ રહ્યો, ખાસ કરીને જે ઇનર સાયલન્સ આંતરિક નિરવતા આંતરિક શાંતિ છે, એ શાંતિ ધીમે 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 વધુ ને વધુ વિકસી રહી છે. ઇટ હેઝ ટુ ફિક્સ ઇટ સેલ્ફ ઇવેન્ચ્યુઅલી એઝ ધ બેઝિસ ઓફ ઓલ સ્પિરિચ્યુઅલ experience and activity. છેવટે આ શાંતિ એવી રીતે ચેતનામાં જડાઈ જશે કે બાકીની બધી પ્રવૃત્તિઓ અને એના પછી જે કંઈ અનુભૂતિઓ આવવાની છે એ પ્રવૃત્તિઓ અને અનુભૂતિનો એ આધાર બનીને રહેશે, પાયો બનીને રહેશે, બેઝિસ બનીને રહેશે. ઇટ હેઝ ટુ ફિક્સ ઇટ સેલ્ફ ઇવેન્ચ્યુઅલી એઝ ધ બેઝિસ ઓફ ઓલ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ એન્ડ એક્ટિવિટી. એટલે તમે જુઓ કે શ્રી અરવિંદ ક્યારે લાંબા સમય માટે અથવા સદાયને માટે અક્રિય શાંતિ અથવા અક્રિય નિરવતાની તરફેણમાં નથી. એટલે પૂર્ણ યોગ કરનાર માટે સદાયની અક્રિય શાંતિ એ ક્યારેય શક્ય છે જ નહીં. ગુરુની શક્તિ જે રીતે કામ કરતી હોય કે એ એક અવસ્થા તરીકે આવ્યા પછી ક્યારેક ને ક્યારેક એની અંદર પ્રવૃત્તિ દાખલ થાય રહે છે, એક્ટિવિટી દાખલ થાય રહે છે. ઇટ ડઝ નોટ મેટર ઇફ વન ડઝ નોટ નો વોટ ઇઝ ગોઈંગ ઓન વિધિન બિહાઇન્ડ ધ સાયલન્સ. શ્રી અરવિંદ કહે છે કે આવી શાંતિ જ્યારે વ્યાપી હોય ચેતનામાં, ત્યારે એ શાંતિ અથવા નીરવતાની પાછળ પણ કંઈક ચાલી રહ્યું હોય છે, કોઈક પ્રક્રિયા ચાલી રહી હોય છે. અને સમય જતા એ પ્રક્રિયા જે ચાલતી હોય છે એ બહાર પછી આનંદના સ્વરૂપમાં કે જ્ઞાનના સ્વરૂપમાં કે બીજી આધ્યાત્મિક અવસ્થાઓના સ્વરૂપમાં એ અભિવ્યક્ત થતી હોય છે, આવિર્ભાવ પામતી હોય છે એમ કહે છે. પણ શરૂઆતમાં એની ખબર ના હોય ચાલતી પ્રવૃત્તિઓની, તો એનો કોઈ વાંધો નથી. ઇટ ડઝ નોટ મેટર ઇફ ઇટ ઇફ વન ડઝ નોટ નો વોટ ઇઝ ગોઈંગ ઓન વિધિન બિહાઇન્ડ ધ સાયલન્સ, ફોર ધેર આર ટુ કન્ડિશન્સ ઇન ધ યોગ, વન ઇન વિચ ઓલ ઇઝ સાયલન્ટ એન્ડ ધેર ઇઝ નો થોટ ફીલિંગ ઓર મૂવમેન્ટ, ઇવન ધો વન ઇઝ એક્ટિંગ આઉટવર્ડલી એઝ અધર્સ ડુ. પહેલી અવસ્થા કઈ? ટુ કન્ડિશન્સ, વન ઇન વિચ ઓલ ઇઝ સાયલન્ટ, બધું 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 ચેતનાનો પ્રત્યેક અંશ નિરવતાનો અનુભવ કરે, એન્ડ ધેન નો થોટ ફીલિંગ ઓર મૂવમેન્ટ, ઇવન ધો વન ઇઝ એક્ટિંગ આઉટવર્ડલી એઝ અધર્સ ડુ. બહારથી તમે જુઓ તો બીજાઓની માફકે જે પ્રવૃત્તિઓ કરતો દેખાય, પણ અંદર એબ્સન્સ ઓફ મૂવમેન્ટ, કમ્પ્લીટલી કોઈ મૂવમેન્ટ નહીં, કોઈ ફિલિંગ નહીં, કોઈ થોટ નહીં, કોઈ મૂવમેન્ટ નહીં. અનધર ઇન વિચ અ ન્યૂ કોન્શિયસનેસ બીકમ્સ એક્ટિવ, બ્રિંગિંગ નોલેજ, જોય, લવ and other spiritual feelings and inner activities, but yet at the same time there is a fundamental silence or quiet. બીજી અવસ્થા કઈ? એક નવી ચેતના ઉદય પામે જેમાં પ્રગાઢ શાંતિ ઉપરાંત બીજું બધું ઘણું આવિર્ભાવ પામે. બે ત્રણ વસ્તુઓ ઉલ્લેખી છે, બ્રિંગિંગ નોલેજ, જ્ઞાનનો આવિર્ભાવ થાય, જોય, આનંદનો આવિર્ભાવ થાય, લવ, પ્રેમનો આવિર્ભાવ થાય, એન્ડ અધર સ્પિરિચ્યુઅલ ફિલિંગ્સ એમ કહી દીધું. દાખલા તરીકે શક્તિનો આવિર્ભાવ, દાખલા તરીકે શુદ્ધિ અથવા પવિત્રતાનો આવિર્ભાવ, ઘણી બધી ફિલિંગ્સ હોઈ શકે, ઘણા બધા વિચારો હોઈ શકે, ઘણી બધી અભિપ્સાઓ આગળ આવી ગયો, ઘણું બધું આવી શકે. And other spiritual feelings and inner activities. કારણ કે હમણાં જ કહ્યું એમ કે પાછળ એ પ્રવૃત્તિ ચાલે છે, એને કારણે ધીમે 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 નવી નવી વસ્તુઓ આવિર્ભાવ પામતી જાય છે. બટ યટ એટ ધ સેમ ટાઈમ દેર ઇઝ અ ફંડામેન્ટલ સાયલન્સ ઓર ક્વાયટ્યુડ. બધું ચાલે છે ત્યાં પણ, આગળ આવી ગઈ વાત, ફંડામેન્ટલ સાયલન્સ એવી ને એવી અકબંધ, પાયાની શાંતિ એવી ને એવી અકબંધ. અને જુઓ સાયલન્સ ઓર ક્વાયટ્યુડ એમ કહી દીધું, આગળ મેં વારંવાર કહ્યું છે કે આ ચારેય શબ્દો કામ, ક્વાયટ, પીસ એન્ડ સાયલન્સ એ ઘણી વાર, ઘણી બધી વાર શ્રી અરવિંદ એકબીજાના પર્યાય તરીકે વાપરે છે. both are necessary in the development of the inner being. એટલે એક એવી અવસ્થા જેમાં સદંતર શાંતિ જ હોય અને કોઈ ગતિ ન હોય એ પણ જરૂરી છે, અને જેમાં જાત ભાતની ગતિ હોય અને એને કારણે જાત ભાતના ભાવો, અભિપ્સા, વિચાર વગેરે, પ્રવૃત્તિ, મૂવમેન્ટ એ બધું આવિર્ભાવ પામતું હોય એ પણ જરૂરી છે. ધ એબ્સોલ્યુટલી સાયલન્ટ સ્ટેટ વિચ ઇઝ વન ઓફ લાઇટનેસ, વાઇટનેસ એન્ડ રિલીઝ prepares the other and supports it when it comes. આ કદાચ પૂર્ણ યોગની વિશેષતા છે. કદાચ મહર્ષિ, ધારો કે લખતા હોત રમણ મહર્ષિ, તો આ વસ્તુ એમણે ન પણ લખી હોત, કારણ કે આ નિરવતા આવી ગઈ, વાત પૂરી થઈ ગઈ ત્યાં. એટલે તમે જાણો છો, ઘણા બધા જાણતા હશો, કે શ્રી અરવિંદ સાધકોને એમ કહેતા કે માત્ર શાંતિ જોઈતી હોય તો રમણ મહર્ષિ પાસે જાઓ. ગતિહીન શાંતિ, બસ અંદર બધું સ્થિર, તંબી ગયું, વાત પૂરી થઈ ગઈ. પણ અહીંયા તમે જુઓ કે ધ એબ્સોલ્યુટલી સાયલન્ટ સ્ટેટ, એમાં ફિલિંગ કેવી હોય અંદર? Which is one of lightness, હળવો ફૂલ હોય માણસ. વાઇડનેસ, રિક્તતા, ખાલીપણ, કશું નથી, કોઈ એક નાનું રિપલ, નાનકડું નાનો તરંગ પણ નથી. એન્ડ રિલીઝ, આગળ આવી ગયો છે શબ્દ, છુટકારો. છુટકારો શામાંથી? બાહ્ય વસ્તુઓના આલંબનમાં. આપણી ચેતના લગભગ હંમેશા બહારની વસ્તુઓ, વ્યક્તિઓ, ઘટનાઓ એના ઉપર અવલંબિત હોય છે. એ બરાબર હોય તો ચેતનામાં પ્રસન્નતા, એ પ્રતિકૂળ હોય તો ચેતના વ્યથિત, ક્ષુબ્ધ. તો ધીસ ઇઝ ધ ડિપેન્ડન્સ ઓન આઉટવર્ડ થિંગ્સ. રિલીઝ એટલે આ આ અવલંબનમાંથી છૂટી જવું, મુક્ત થઈ જવું. બહાર ગમે તે થાય પણ અંદરની ચેતના એની એ, ધેટ ઇઝ રિલીઝ. તો આ પહેલી અવસ્થા, ધ એબ્સોલ્યુટલી સાયલન્ટ સ્ટેટ વિચ ઇઝ વન ઓફ લાઇટનેસ, વાઇટનેસ એન્ડ રિલીઝ પ્રિપેર્સ ધ અધર. આ થાય એ પેલી ચેતના માટેની તૈયારી છે, પૂર્વ તૈયારી છે, કે જે ચેતનામાં ગતિ છે, જે ચેતનામાં બીજી અભિપ્સાઓ છે, જે ચેતનામાં હાયર થોટ, ઉર્ધ્વતર વિચારો, દિવ્ય વિચારો છે, અને જે ચેતનામાં આનંદ વગેરે બીજા ભાવો ઉદય પામે છે, તો એ ચેતનાની અપૂર્વ તૈયારી છે. પ્રિપેર ધ અધર એન્ડ સપોર્ટ્સ વેન ઇટ કમ્સ. અને જ્યારે બધી આવે છે ગતિઓ, ત્યારે એને અવલંબન આપે છે, આધાર આપે છે, જેને કારણે જેના ઉપર આ ટકે છે. હવે ત્રીજું સેક્શન શરૂ કરીએ આપણે. યસ, અ સેટલ પીસ એન્ડ સ્ટ્રેન્થ સપોર્ટિંગ ધ ઇન્ટેન્સિટી એન્ડ પોઇઝ ઇન વિચ એવરીથિંગ ફોરેન ફોલ્સ ઓફ ઇઝ ધ ટ્રુ બેઝિસ. યસ, અ સેટલ પીસ એન્ડ સ્ટ્રેન્થ. કેટલીક વાર માત્ર સુસ્થાપિત શાંતિ હોય અને કેટલીક વાર એ શાંતિની સાથે શક્તિ અથવા બળ પણ જોડાયેલું હોય. તો અહીંયા એમણે પીસ એન્ડ સ્ટ્રેન્થ એમ બેને સાથે લીધા, અને ચેતનાની જે તીવ્રતા છે, કદાચ એ તીવ્રતા અભિપ્સાની હોય આપણને ખબર નહીં, કારણ કે આગળનું આપણે પત્ર જાણતા નથી, એટલે કઈ ઇન્ટેન્સિટીની આ વાત છે એ બહુ સ્પષ્ટ થતું નથી. કદાચ ઉર્ધ્વતર વસ્તુઓ માટેની અભિપ્સાની તીવ્રતા હોઈ શકે અથવા બીજું હોઈ શકે, પણ જે કોઈ તીવ્રતા છે એને આ આલંબન આપે છે, આ શાંતિ અને આ બળ. Intensity and poison which everything foreign falls off. કેવી અવસ્થા કે બહારનું બધું જ ખરી પડે છે, એટલે માઇન્ડનું, વાઇટલનું અને ફિઝિકલનું જે કંઈ અદિવ્ય કે પ્રતિદિવ્ય હોય એ બધી બહારની વસ્તુ આગળ આવશે. આ જ સાચી ચેતના, આ જ તાત્વિક ચેતના, આ જ સાચો સ્વ, અને એ સિવાયનું જે કંઈ છે એ બધું ફોરેન, બહારનું. અને આવું જ્યારે આ અવસ્થા આવે ત્યારે એની સાથે કોઈ સ્ટ્રગલ કરવાની જરૂર નથી પડતી, કશું જ નહીં, એની મેળ ખરી પડે. એવરીથિંગ ફોરેન ફોલ્સ ઓફ ઇઝ ધ ટ્રુ બેઝ. આવું જ્યારે હોય ત્યારે એ સાચો, ચેતનાની અંદર સાચો પાયો તૈયાર થયો છે એમ કહી શકાય. બીજો પત્ર, ધેટ ઇઝ ઓફ કોર્સ હાઉ ઇટ શુડ બી, ઇટ શુડ ગો સો ફાર ઇન ડીડ ધેટ યુ વિલ ફીલ ધીસ પીસ એન્ડ વાસ્ટનેસ એઝ યોર વેરી સેલ્ફ, ધ અબાઇડિંગ સ્ટફ ઓફ યોર કોન્શિયસનેસ, અનચેન્જેબલી ધેટ. જો જે ઉપર કહ્યું એ વાત હવે આગળ આવે. કેવી સ્થિતિ હોવી જોઈએ? દેટ ઇઝ વોટ, દેટ ઇઝ ઓફકોર્સ હાઉ ઇટ શુડ બી. એ શાંતિ એટલી ઊંડી ઉતરવી જોઈએ છે, યુ શુડ ગો સો ફાર ઇનડીડ દેટ યુ વિલ ફીલ ધીસ પીસ એન્ડ વાસ્ટનેસ એઝ યોર વેરી સેલ્ફ. આ જ તમારો સ્વ છે, આ જ તમે સાચા, જેને તમે તમે કહો છો એ આ જ છે, અને આ સિવાયનું બીજું કંઈ નહીં, એવી એક ફિલિંગ, એવો એક અહેસાસ, એવી એક પ્રતીતિ આવી જોઈએ, એને એટલી ઊંડી ઉતરી જવી જોઈએ. વિલ ફીલ ધીસ પીસ એન્ડ વાસ્ટનેસ એઝ અર વેરી સેલ્ફ, ધ અબાઇડિંગ સ્ટફ ઓફ યોર કોન્શિયસનેસ. તમારી ચેતનામાં સદાય ટકી રહેનારું દ્રવ્ય, અબાઇડિંગ, કાયમ ટકી રહેનારું, જતું નહીં રહેનારું એવો સ્ટફ, એવું દ્રવ્ય, એ શાંતિ, એ આવું દ્રવ્ય બનીને તમારી ચેતનામાં રહેવું. અનચેન્જેબલી દેટ. આગળ આવી ગઈ વાત કે ગમે એટલા બહારના ડિસ્ટર્બન્સીસ બહારથી નાખવામાં આવે, કે સપાટી પરની ચેતના કંઈક પ્રવૃત્તિ કરતી હોય, એના એ આને અડી શકે નહીં. અનચેન્જેબલી દેટ. એટલે ટૂંકમાં શાંતિ એ તમારી ચેતનાનો તાણોવાણો છે, તમારો સાચો સ્વ એ છે, એવો અહેસાસ સદાયને માટે કદીએ ન જનારો બની રહેવો જોઈએ. આ ક્યારે થાય? શાંતિ જ્યારે ખૂબ ઊંડે ઉતરે ત્યારે. એટલી આ પત્રમાં વાત કરી. પછીનો પત્ર લઈએ, પાનું 649. ઇટ ઇઝ વેરી ગુડ ઇન ડીડ. The peace and silence must settle deep in, so deep that whatever comes from outside can only pass over the surface without troubling the settled calm within. Agar avi gali vaat chhe, matra sej anuvad kari do, bhav anuvad. Shanti ane niravta must settle deep in. Chhek andar ni andar sthapit thai jawa jave, settle thai jawa jave. So deep, itla to unda ke whatever comes from outside, bharthi je kai aave, can only pass over the surface. Matra sapati parthi pasar thai jaye. Without troubling the settled calm within. અંદર જુઓ, પીસ શબ્દ આગળ વાપરો, અહીંયા કામ શબ્દ વાપરો, એ જ અર્થ માટે. તો અંદરની શાંતિને સહેજે ડિસ્ટર્બ કર્યા વગર. હવે જે મહત્વની વાત છે, સહેજ જુડી એ હવે છે. ઇટ ઇઝ ગુડ ઓલ્સો દેટ ધ મેડિટેશન કમ્સ ઓફ ઇટ સેલ્ફ. ઇટ મીન્સ દેટ ધ યોગ ફોર્સ ઇઝ બિગિનિંગ ટુ ટેક અપ ધ સાધન. બે વસ્તુ કહી એમને. ઇટ ઇઝ ગુડ ઓલ્સો ધેટ ધ મેડિટેશન કમ્સ ઓફ ઇટ સેલ્ફ. ધ્યાન આપોઆપ થવા માંડે તો એ સારી સ્થિતિ છે. ઇન્દિરા દેવીજી મને યાદ આવે છે, એક જગ્યાએ એવું કહે છે કે હું ઘણી બધી બાબતોમાં તમારા જેવી જ છું, પણ એક ફેર છે કે ક્યારે પણ ઈશ્વર મારી ચેતનામાંથી જતો હતો નથી, અને પ્રભુના સ્મરણ માટેનો કોઈ પુરુષાર્થ મારે કરવો પડતો નથી, એ સદાય ત્યાં છે જ. અને એમણે એક બીજી જગ્યાએ એવું પણ કહ્યું છે કે ધ્યાન એ કરવાની વસ્તુ નથી, થઈ જવું જોઈએ. એટલે ચેતના એટલી ધીમે 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 કરતા એટલી શુદ્ધ થાય કે એની અંદર બહારના વિષયો, એટલે દુનિયાવી વિષયો, લૌકિક વિષયો એ આપોઆપ ખરી પડે અને ચેતના આપોઆપ અંદર ખેંચાઈ જાય અને ધ્યાન આપોઆપ લાગી જાય. એ કરવાનો વિષય નથી, એ થઈ જવું જોઈએ એમ જ્યારે કહે છે ત્યારે આ અભિપ્રેત છે. પણ આને માટે ચેતનાની જબરજસ્ત શુદ્ધિ થાય ત્યારે જ આવું બની શકે, એ પણ એટલી જ નિશ્ચિત વાત છે. તો ઇટ ઇઝ ગુડ ઓલ્સો દેટ ધ મેડિટેશન કમ્સ ઓફ ઇટસેલ્ફ, આપોઆપ થવા માંડે છે, બહુ જ સારી વસ્તુ છે. ધ્યાન આનો શું અર્થ? ઇટ મીન્સ દેટ ધ યોગ ફોર્સ ઇઝ બિગિનિંગ ટુ ટેક અપ ધ સાધના. યોગ ફોર્સ માટે કયો શબ્દ લઈશું આપણે? યોગ શક્તિ. અને યોગ શક્તિ એટલે માતૃશક્તિ, માતાજીની શક્તિ. એટલે આનો અર્થ એવો થયો કે માતાજીની શક્તિ હવે સાધના પોતાના હાથમાં લઈ રહી છે. જો ઘણી બધી જગ્યાએ માતાજીને શ્રી અરવિંદે આ વાત કહી છે કે માતાજી પોતે જ સાધના કરશે તમારી, પણ એટલે કેટલીક વાર કોમ્પ્લેસન્ટલી આપણે એક સંતોષની અવસ્થામાં કે આપણે કંઈ કરવાનું નથી, માતાજી જ કરવાના છે. આવું શરૂઆતથી કદાપી ન થઈ શકે, શરૂઆતથી નહીં, ઘણા લાંબા સમય સુધી આવું જો વલણ લીધું તો કદી પ્રગતિ ન થાય. આ ક્યારે થાય તમે જુઓ, આવું ક્યારે થાય કે આપોઆપ ધ્યાનમાં સરી પડવાની સ્થિતિ આવે, અંદર ખેંચાઈ જાય ચેતના આપોઆપ, એવી સ્થિતિએ પહોંચો, અંદરની શુદ્ધિ એટલી થાય, ત્યારે માતૃશક્તિ જે આ સાધના હાથમાં લઈ લે છે, ત્યાં સુધી આપણો પુરુષાર્થ એ તદ્દન અનિવાર્ય વસ્તુ. એટલે પોન્ડિચેરીમાં ઘણા બધા આવા ખોટા ખ્યાલ હેઠળ કશું જ કરતા નથી, કે આપણે કંઈ કરવાનું નથી, માતાજી કરશું. ધેટ ઇઝ રોંગ અપ્રોચ. બહુ જ આંગળીને વેડે ઘણા એટલા માણસો કહી શકે કે અમે આ સ્થિતિમાં થઈએ છીએ અને માટે માતાજી અમારી સાધના કરે છે. ઇટ મીન્સ ધેટ ધ યોગ ફોર્સ ઇઝ બિગિનિંગ ટુ ટેક અપ ધ સાધના. પછીનો પત્ર લઈએ. When the peace is fully established everywhere in the being, these things, એટલે કયા reactions of the lower vital will not be able to shake it. જ્યારે સતના સર્વ અંશોમાં શાંતિ વ્યાપી જાય, ત્યારે નિમ્ન પ્રાણની પ્રતિક્રિયાઓ એ આ શાંતિને સહેજ પણ ડિસ્ટર્બ કરી શકશે. ધીસ થિંગ વિલ નોટ બી એબલ ટુ શેક ઇટ. ધે મે કમ ફર્સ્ટ એઝ રિપલ્સ. યુ શું થાય ત્યારે પ્રાણમાં પણ શાંતિ વ્યાપી હોય, પણ લોઅર વાઇટલમાંથી એક નાના તરંગના રૂપમાં આવે ડિસ્ટર્બન્સ. ધારો કે એંગર આવ્યો તો એકદમ આછા એક નાના તરંગ રૂપે આવે. ધારો કે ફિયર આવ્યો, આ બધા લોઅર વાઇટલમાંથી આવતા ભાવો, તો એ પણ એક આછી એક નાની લહેર કી આવે કે જેનો કોઈ પ્રભાવ પડે નહીં ચેતનાઓ, એમ કે છે. ધેમ ફર્સ્ટ કમ એઝ રિપલ્સ ઓન ધ સરફેસ. સપાટી ઉપર નાના મોજા નાના તરંગના રૂપમાં આવે અને એનાથી પણ આગળ પછી ધેન ઓનલી એઝ સજેશન્સ વિચ વન લુક્સ એટ ઓર ડઝ નોટ કેર ટુ લુક એટ, બટ ઇન ઇધર કેસ they don't get insight, affect or disturb at all. શરૂઆતમાં આ તરંગના સ્વરૂપમાં આવે સપાટી પરની ચેતનામાં, પછી એટલું પણ નહીં, માત્ર સજેશનના ફોર્મમાં. અને આપણે જાણીએ જ છીએ, વારંવાર માતાજીને ફિરન કહે છે કે સજેશન્સ બહારથી ફેંકાતા હોય છે. એટલે રિપલ્સ તો ચેતનાની સપાટી ઉપર હતા પેલા તરંગો, પણ સજેશન્સ બહાર છે. હવે એ બહાર સજેશન કોઈ પણ આવ્યું તો અંદરથી બે વલણો સાધક લઈ શકે. એક વલણ માત્ર એને બહારની વસ્તુ તરીકે જુએ. તમને યાદ હશે શ્રી રવિન્દ્ર એક જગ્યાએ નોંધ્યું છે, એ બેઠા હતા અને એંગરનું પેલું તરંગ આમ દાદરા પરથી ચડી અને ઉપર આવી અને ઇટ ટ્રાઈડ ટુ એન્ટર હિઝ કોન્શિયસનેસ. હી કુડ સી ઇટ, પણ નેચરલી આટલું જે જોઈ શકે એ અંદર પહેંચવા ન દે એને. તો ચેતનામાં જ્યારે આવી શાંતિ વ્યાપી હોય ત્યારે આ બીજા તબક્કામાં તો એક બહારની વસ્તુ તરફ ક્યાં તો માત્ર જોઈ રહે ને આવવા ન દે, અને ક્યાં તો એના સામે જોવાની પણ દરકાર ન, કારણ કે એને ખબર છે કે અહીંયા એટલી પ્રગાઢ શાંતિ વ્યાપેલી છે કે અંદર આવી જ નહીં શકે, એના તરફ જોવાની પણ જરૂર નથી. યુ Then only as suggestions which one looks at or does not care to look at. But in either case, બેમાંથી ગમે તે વલણ લે, they don't get inside. આ સૂચનો ચેતનાની અંદર પ્રવેશી શકતા નથી, અફેક્ટ કોઈ પરિણામ લાવી શકતા નથી, અથવા ડિસ્ટર્બ કોઈ ક્ષુબ્ધ કરી શકતા નથી ચેતનાને, સહેજ પણ નહીં એટ ઓલ. તો અહીંયા આપણે અટકીએ.